क्षीरत्नम शब्दजीतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं। વર્તતાપણ અન્યત્વ ભાવના એ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે। વૈરાગ્ય ભાવના એ ભૂષિત એવા શાંત સુધારસ આદિ ગ્રંથો નિરંતર ચિંતન કરવા યોગ્ય છે। પ્રમાદમાં વૈરાગ્યની તીવ્રતા મુમુક્ષુતા મંદ કરવા યોગ્ય નથી એવો નિશ્ચય રાખવો યોગ્ય છે। શ્રી બોધ સ્વરૂપ કલોલના ભાઈ શ્રી કુંવરજી મગનલાલને ઉદ્દેશીને લખાયેલો આ પત્ર ફક્ત 3 વાક્યો અંદર મૂક્યા છે। પહેલી વાત મૂકી છે, બીજા કામમાં પ્રવર્તતા પણ અન્યત્વ ભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે। જીવ આત્માર્થી હોય, સાધક હોય, પણ સંસારમાં હોય, ઉદયગત વ્યવહારમાં હોય, વ્યવહારનું સ્વરૂપ જ એવું છે કે આત્માર્થની સાથે બીજા પણ કામ એને જોડાયેલા હોય। ઉદયમાં આખો વ્યવહાર હોવાને કારણે બીજા કામોની પ્રાધાન્યતા હોય, પ્રમુખતા હોય, તો આવે સમયે બીજા કામ તો સમયે સમયે છે, હવે શું કરવું? સાધક સાધના કરી શકે ખરો? મુમુક્ષુ પરમાર્થનું પુરુષાર્થ કરી શકે ખરો? આવો કોઈ માર્ગ છે કે બે કામ એક સાથે થાય? એક બાજુ ગૃહસ્થીપણું છે, વ્યવહાર છે, અને બીજી બાજુ એ જ ગૃહસ્થીને મુક્ત થવું છે, એટલે મોક્ષાર્થ છે, આત્માર્થ છે। આનો કોઈ મેળ થઈ શકે ખરો? આની કોઈ સંધિ થઈ શકે ખરી? નિશ્ચય અને વ્યવહારની સંધિ હોઈ શકે ખરી? પરમાર્થનો માર્ગ અને સંસારના માર્ગ વચ્ચે કોઈ સેતુ હોઈ શકે ખરો? જ્ઞાની પુરુષ અદ્ભુત દ્રષ્ટિ જીવને બંધાવે છે। જેમ આગળના પત્રમાં કહ્યું કે બંનેની ક્રિયા જુદી છે, દરેક દ્રવ્ય પોતાના પરિણામ સ્વભાવમાં જ પરિણમે છે। ચેતનની પરિણતિ ચેતન છે, જડની પરિણતિ જડ છે, અચેતન છે। એક દ્રવ્ય બે ક્રિયા કરી શકતું નથી, બે ક્રિયા એક દ્રવ્યને ધારણ કરતી નથી। સિદ્ધાંત બહુ સ્પષ્ટ છે, પણ સિદ્ધાંતને વ્યવહારમાં કેવી રીતે લાવવા? જ્ઞાની પુરુષ આ યુક્તિ બતાવે છે। ઉદયમાં સંસાર હોય, અંતરમાં પરમાર્થ હોય, આ બે વચ્ચેનો સમન્વય કેવી રીતે કરવો? તો બીજા કામમાં પ્રવર્તતા પણ અન્યત્વ ભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે। 12 ભાવનામાં એક અન્યત્વ ભાવના કીધી છે। શું છે અન્યત્વ ભાવના?
મારા તને રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે ભ્રાતના ના મારા ઋણ કે વનધ
ના મારા તન
ના મારા
સ્વજન કે
ગોત્ર કે જ્ઞાતના માના મારા ધન દામ યૌવન ધરા એ મોહ અગ
ಜ್ಞಾತ್ವನಾ ರೇ ರೇ ಜೀವ ವಿಚಾರ ಏಮ ಜಸದಾ ಅನ್ಯತ್ವದಾ ಭಾವನಾ. ಅನ್ಯತ್ವ ಭಾವನಾ, ಬಾರ ಭಾವನಾನೇ ಏಕ ಭಾವನಾ. ಜ್ಞಾನಿಯೋಯೆ ತೀರ್ಥಂಕರೋ ಪಣ ಆ ಬಾರ ಭಾವನಾ ಭಾವಿನೇ ಸಿದ್ಧಿಪದಿನೆ ಪಾಮ್ಯಾ ಎಂ ಪರಮ ಕೃಪಾಳು ದೇವೆ ಲಖ್ಯ. ಭಗವಾನ್ ಕುಂದಕುಂದಾಚಾರ್ಯ, ಶುಭಚಂದ್ರ ಆ ಬಧಾ ಜ ಆಚಾರ್ಯೋಯೆ ಆ ಬಾರ ಭಾವನಾನು ದ್ವಾದಶ ಅನುಪ್ರೇಕ್ಷಾನು ಅದ್ಭುತ ಮಹಾತ್ಮ್ಯ ಕಹ್ಯು છે. ಜೈನ ದರ್ಶನಮાં આ અનુપ્રેક્ષાનો યોગ જબરજસ્ત યોગ છે. સતત ચિંતવન, અખંડ ચિંતવન એને નિધિ ધ્યાસન અથવા અનુપ્રેક્ષા કહે છે. જુદા જુદા જ્ઞાનીઓએ જે તત્વના વિચારો આપ્યા છે તે વિચારણાનું એક સૂત્ર પકડીને જીવ જેટલો સમય સુધી ઉપયોગને સ્થિર કરી શકે તેટલો સમય તે ઉપયોગને સ્થિર રાખીને આ એક જ્ઞાનનો પ્રકાર છે, આત્મવિચારનો, જેમાંથી આત્મજ્ઞાન પ્રગટે છે. અન્યત્વના ભાવનાની અંદર મારા સિવાય મારી સાથે સંયોગમાં રહેલો આખો સંસાર એ શરીરથી શરૂ થાય. ના મારા તન રૂપ કાંતિ યુવતી, આ મારું શરીર, એનું રૂપ, એના અંગ, એના પ્રમાણ, એની નમણાસ, એનો દેખાવ, એની રચના, આ બધાથી શરૂ કર્યું. ગોત્ર, જ્ઞાત, ભાઈ, કુટુંબ, પરિવાર, સ્વજન, પરિજન, એકો એક શરૂ કરીને સજીવ સંબંધ પછી નિર્જીવ સંબંધ. ના મારા ધનધામ યૌવન ધરા, ધન ધામ યૌવન, આ કોઈ કોઈ ચીજ મારી મારાથી આ બધું જ ભિન્ન છે. આત્માને જગતના અન્ય પદાર્થોથી ભિન્નપણે વિચારવો, અનુભૂતિમાં લેવો એ અન્યત્વ ભાવના છે. કે બીજું અન્યત્વ છે, હું સ્વ છું, અન્ય છે એ અન્ય છે. અન્ય ભાવ અને આત્મભાવ આ પ્રકારની વિચારણા સતત ચાલે અને અન્યત્વ ભાવના એ જ વસ્તુ અને એ જ પદાર્થના સંબંધમાં ભાવવામાં આવે છે કે જેનો આપણી સાથે નિશ્ચિત સંબંધ છે અને જેની સાથે આપણી એકરૂપતાની બુદ્ધિ છે. બુદ્ધિનો વિપર્ય છે એટલે આપણા મિથ્યાભાસમાં અને મિથ્યા જ્ઞાનમાં એની સાથે આપણો સંબંધ કેવો છે, તદાકાર છે. એ મારા છે, એ મારું છે, કાં તો એ મારું હિત કરનારા છે અને કાં મારે એની જાળવણી કરવી જોઈએ, મારે એની હા મારે કરવાની છે, એ મારા હિતનું કારણ છે, મારા કલ્યાણનું કારણ છે. આવી એક ભ્રાંતિ અને આ ભ્રાંતિની અંદર જીવ એનું લાલન પાલન પોષણ કર્યા જ કરતો હોય અને એ એના પરિણામને ભજે, એ એના પરિણામને ભજે. એ કાંઈ આપણું રાખ્યું રહેતું નથી, જાળવું જળવાતું નથી. પણ જીવને આ સિદ્ધાંત ખ્યાલમાં આવતો નથી એટલે ભ્રાંતિની અંદર એને સાચવવા માટે થઈને જીવ સટોસટના પ્રયત્ન કરે, સ્વનું ભાન ભૂલીને, પરમાં એકત્વ બુદ્ધિ કરીને, પરને હંમેશને માટે સાચવવા માટે પોતાના કલ્યાણનું કારણ માનીને આ જીવ ઊંધો પડી જાય. આવા અન્યત્વના સંબંધો જીવને સંસારની અવસ્થા હોય ત્યાં સુધી રહે, આ બધા સંબંધો છૂટે એને મોક્ષ કહેવાય. પર પદાર્થથી સર્વથા છૂટી જવું તે મોક્ષ છે. આત્માની શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પોતાનું પ્રાપ્ત કરવું, પોતે પોતાના જ સ્વરૂપમાં સ્થિત થવું, નિર્મળ સ્વરૂપમાં, એ મોક્ષ છે. અહીંયા શબ્દ પ્રયોગ બહુ સરસ વાપર્યો છે કૃપાળુદેવે. બીજા કામમાં પ્રવર્તતા, આ બધું કામ કેવું કીધું જ્ઞાનીઓએ, બીજા કામ. હા જો આપણને આ ક્યારેય ભાઈશું નથી, આપણું કામ એ આપણું જ લઈ ગયું, આખો સંસાર મરી ત્યાં સુધી. જ્ઞાનીએ શરૂઆત જ એમ કરી કે બીજા કામમાં પ્રવર્તતા અન્યત્વ ભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે. એનો મતલબ કે જે કંઈ પ્રવર્તન ચાલે છે આપણું એ કેમાં ચાલે છે, બીજા કામમાં ચાલે, સ્વમાં ચાલતું. જ્ઞાની એક એક શબ્દમાં એ જે નિર્દેશ કરે મૂળમાં ભૂલ ક્યાં છે. તો આપણે એમ છે કે આજ સુધી ક્યારે લાગ્યું કે તું બીજાના કામમાં આમથો આમથો આખો આટલા 40-50 વર્ષ ગુમાવ્યા, બીજા કહેતા જ ખબર પડી કે તું તને તો ભૂલી ગયો છો, તારું કામ તો તને ખબર જ નથી, તારું કામ તો કરતો જ નથી. જેમ આપણે કહીએ ને કે ગામના કરે છે ને ઘરના કામ કરતા નથી, અરે આ જીવ પણ પોતાનું ક્યાં ઘરનું કરે છે, શરીરના કામ કરે છે, સંબંધના કામ કરે છે, પરિગ્રહના કામ કરે છે, સંગ્રહના કામ કરે છે, પોતાનું કરે છે. મારે આમ કરવું છે ને મારે તેમ કરવું છે ને મારે આમ છે ને પછી બાબુ આમ છે ને બેન આમ છે ને ફલાણી આમ છે ને ઢીકણું આમ છે, એ બધા સ્વ છે કે પર છે? બીજા કામમાં પ્રવર્તતા પણ, આ પણ શબ્દ મૂકીને કે પ્રવર્તવું તો પડશે, કેમ કે ઉદયાધીન છે, ઉદયમાં છો, વ્યવહારનો ઉદય છે, સંસારનો સંબંધ છે, અને આ બધા સંયોગો છે. એટલે સંયોગની અંદર તો તું છો જ, પણ સંયોગો છે એટલે તું નથી, સમજવાનો પ્રયત્ન કરવાનો. શબ્દ પણ મૂકો એટલે બીજા છે ક્યાં ના પડે છે? જ્ઞાની કહે છે ના પડે નથી, છે. આપણે એમ ગણિત માંડ્યું કે બીજું છે એટલે હું નથી, પછી મને આમાં મારા કામની ક્યાં ફુરસદ હતી? હવે આમાં આત્માનું કલ્યાણ કેથી કરવું? મારે તો પારકી ઉપાધિ જ આખા જગતની ઉપાધિ છે. કાજી દુબલે ક્યું, સારે ગાઉં કે ફિકર, એના જેવી જીવની મનો અવસ્થા છે. જ્ઞાની કહે છે કે બીજા કામમાં પ્રવર્તતા પણ અન્યત્વ ભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે. ત્યારે તારે કઈ ભાવના કરવી જોઈએ? બીજા કામ કરતી વખતે અને બીજા કામમાં પ્રવર્તન થઈ રહ્યું છે ત્યારે કઈ ભાવનાથી કામ કરવું જોઈએ? મારાપણાની કે અન્યત્વપણાની? અન્યત્વપણાની, કે જે કાંઈ થાય છે તે અન્યનું છે, મારું નથી. અન્ય છે તે હું નથી, તે મારું નથી. કામ કરવાના, પ્રવર્તન કરવું, ભાવના કઈ રાખવી? મમત્વના ભાવથી એ કામ કરવું નહીં, અહમત્વના ભાવથી એ કામ કરવું નહીં. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમભાવ અને મમત્વ ભાવ, તે નિવૃત્ત કરવા જ્ઞાનીઓએ આ છ પદની દેશના આપી છે. છ પદની દેશનામાં સ્વનું સ્વરૂપ સમજાવ્યું છે કે આત્માનું સ્વરૂપ આ છે, અને તને મમત્વના કારણે અહમત્વના કારણે પરને પોતાનું માનીને બેઠો છે. એ માન ત્યાં સુધી બરોબર, પણ એને અન્ય તો માન, એને અન્ય તો માન. જે સંબંધ છે એ સંબંધ કાલથી મર્યાદિત છે એટલું તો નક્કી કર કે શાશ્વત નથી, નિત્ય નથી, કાયમી નથી, આ જીવની સાથે હંમેશા જોડાયેલો નથી, ત્રિકાળ નથી. છે એ સાચો સંબંધ, છે એ સાચો, પણ એની મર્યાદા, એનું સ્વરૂપ એ લક્ષમાં લેવું, અને એ સ્વરૂપ જ્યારે લક્ષમાં લઈએ કે સંબંધની શાશ્વતની અપેક્ષાએ કે હું કાયમ છું તો મારી સાથે આ બધા કાયમ ખરા? નહીં. તો એનો એવું સંઘેણ હતું, એ સંઘેણ પણ સંગમ દેવે કાળચક્ર નાખ્યું તો પણ મહાવીરના શરીરને ભેદ ન કરી શક્યું, અને એ મહાવીરનો કાળ સ્થિતિ પૂરી થઈ તો એ આયુષ્યના દળિયા પૂરા થવા આવે તો ઇન્દ્ર મહારાજે કહે કે ભગવાન જરાક રોકાઈ જાઓ ને, શક્ય નથી, શક્ય નથી. આ સ્વરૂપ આ ભિન્ન છે, અસંગ છે. સંગ છે એ પ્રારબ્ધના યોગે છે, સ્વભાવના યોગે નથી. બીજા કામમાં પ્રવર્તતા પણ અન્યત્વ ભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે. જો પહેલેથી અન્યત્વ ભાવના હોય તો એના સમયે જ્યારે સંયોગ વિયોગપણાને પામે ત્યારે આ જીવ ખેદપણાને ભજે નહીં. આર્ત ધ્યાનને ભજે નહીં, રૌદ્ર ધ્યાન કરે નહીં. શું કામ? કે એને એની બહુ ઉપયોગ હતો કે આ અન્યત્વ છે, એટલે કામ થાય ત્યાં સુધી કરવા, પ્રારબ્ધમાં છે ત્યાં સુધી થયું, અને થયા તોય ભલે ને ન થયા તોય. આપણે આમ જ કરી દેવું છે, દીકરા હારું આમ કરવું છે, દીકરાને ઓહોર આમ કરવું છે, ભાણેજના મોહાણા તૈયાર કરવાના છે, આવા ગાંડપણા બધા છોડી દેવા. જેનું જે થવાનું હશે તે થશે જ, ચિંતા છોડતો. સ્વનું કલ્યાણ કર. આ બધી જ કલ્પનાને ભાંજગડીની અંદર સ્વને ભૂલીને ચાલ્યો છું, અને એને કારણે જે મનની અંદર આ એટલા ઉધામાં લઈ લીધા છે સંસારના. નિવૃત્ત થઈ જા, નિવૃત્ત થઈ જા. જ્ઞાની કહે છે આ બધા સંયોગો છે. જેટલા કમ્પલ્શન હોય એટલા જ રાખ, કમ્પલ્શન ન હોય બધાને છોડી દે. આ પ્રાયોરિટી તો નક્કી કરી શકાય કે ન થઈ શકે? પ્રાયોરિટી તો નક્કી થાય ને જીવનમાં, કે આપણે શું શું અગ્રતાક્રમ શું આપવો તો આપણે આખી દુનિયાને સુખી કરી શકીએ, એટલું બધું સામર્થ્ય છે. નથી તો એટલું તો નક્કી કરીએ કે ભાઈ વાત બંધ કરતો, કાંઈ રાજકોટમાં કોઈની કંઈ તકલીફ હોય તો કહેજે, હું આવીશ. પછી આખા રાજકોટનું કે પછી ખબર પડે કે એ વાત બંધ કરે છે. આપણી જ્ઞાતિભાઈનું કાંઈ હોય તો મને કહેજે, હું આવીશ. સંસારના જે જે કામ થતા હોય પોતાની પહોંચમાં કરતા જવાના, પણ અન્યત્વ ભાવ જાગૃત રહે ત્યાં સુધી જ કરવા. જો એની અંદર મમત્વ ભાવ આવે તો કામ ગમે તેટલું ઊંચું છે તો પણ પોતાની ભાવના ખોટી છે, માટે એમાંથી નિવૃત્ત થવા પ્રયત્ન કરવો અને સ્વમાં સ્થિર થવા પ્રયત્ન કરવો. બીજા કામમાં પ્રવર્તતા પણ અન્યત્વ ભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે. આ જીવ સંસારમાં સર્વ પદાર્થોથી ભિન્ન અને અસંગ છે, આ ભાવનાને દ્રઢ કરવી તે અન્યત્વ ભાવના. વૈરાગ્ય ભાવનાએ ભૂષિત એવા શાંત, સુધારસ આદિ ગ્રંથો નિરંતર ચિંતન કરવા યોગ્ય છે. શું કીધું? શું કીધું? કયો શબ્દ પકડી લેવો? ચિંતન. આ જીવ ચિંતન ન કરે, રોજ ગ્રંથ વાંચવા બેસી જાય. કૃપાળુદેવે પણ, કૃપાળુદેવે શું કીધું? કાકા વાંચતો કરો, આંખ તો ઉગાડતા રે, ભેજા વિના એમને મૈડા છીએ ઠોકા ઠોક. જ્ઞાનીએ તો એમ કહ્યું કે ચિંતન કરવા યોગ્ય છે. શાંત સુધારસ ગ્રંથનું ચિંતન, 16 ભાવનાઓ જેની અંદર ભરી છે, 12 આવી શાશ્વત ભાવનાઓ, 4 મૈત્રી પ્રમોદ કરુણાના માધ્યસ્થ જે ભાવથી જીવ ધર્મમાં પ્રવેશ કરે છે, આ ભાવનાનું ચિંતન નથી અને ગાથા મોઢે છે, પરિણમન ન થાય. શબ્દની વાત હોઠ સુધી આવે, હૈયામાં ઉતરે નહીં, ચિંતન હૈયામાં જાય. આ જીવને ટેવ પડી છે હોઠની, આખું મોઢે આવડો એક ભૂલ ન પડે. બહુ સારો ડાયો. જ્ઞાનીએ અહીંયા શબ્દ મૂક્યો ચિંતન. વૈરાગ્ય ભાવનાએ ભૂષિત એવા શાંત, સુધારસ આદિ ગ્રંથો, ગ્રંથો આદિ જેમાંથી વૈરાગ્ય નિપજે, યોગ વાસિષ્ઠ આવા જે જે ગ્રંથો છે જેમાંથી જીવની વૈરાગ્ય ભાવના જાગૃત થાય, પ્રબળ થાય, એવા ગ્રંથોનું નિરંતર ચિંતન કરવા યોગ્ય છે. આ ચિંતન ક્યારે થાય? વાંચ્યા હોય તો ચિંતન થાય કે એમનેમ થાય? કોઈ પણ વસ્તુનું ચિંતન ક્યારે થાય? જેનો વિચાર થયો હોય એનું ચિંતન થાય, જેનો વિચાર જ થયો નથી એમાં ચિંતન શું થાય? સત્સંગમાં સદગ્રંથોનું વાંચન અને શ્રવણ થાય, અને ત્યાર પછી એ જીવ એના આધારે એનું મનન અને ચિંતન કરે. ચિંતનમાંથી વિવેકની જાગૃતિ થાય અને જીવની સમજણ પ્રત્યે જ્ઞાનીએ કહેલો આશય એના સ્વભાવમાં આવે, એનું બળ બને. સમજણ આવતા સમ્યક ચારિત્રની નિષ્પત્તિ થાય. જ્યાં સુધી સમજો નથી, વૈરાગ્ય વાંચ્યો છે પણ વૈરાગ્યનું ચિંતન કર્યું નથી, અને ચિંતન ન કરવાને કારણે આ જીવના જીવનમાં વૈરાગ્ય જાગૃત થયો. યથાખ્યાત ચારિત્ર શબ્દ મૂક્યો છે. યથાખ્યાત એટલે જે પ્રકારે જ્ઞાનીઓએ એ ચારિત્રની જે વ્યાખ્યા કરીને જે સ્પષ્ટ કર્યું છે તે પ્રકારનું ચારિત્ર હોવું જોઈએ. પણ એ શેમાંથી નીપજે છે ચારિત્ર? એ જીવની જેમ જેમ સમ્યક દર્શનની શુદ્ધિ થાય, સમ્યક જ્ઞાનના આધારે એમ સમ્યક દર્શનની શુદ્ધિ મિથ્યાભાસને ટાળે અને વિતરાગ પદમાં જીવનો વાસ થાય.
વર્ધમાન સમકીત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ.
સંકિત વર્ધમાન થાય, નિર્મળ થાય, વિશુદ્ધ થાય, દ્રઢ થાય, ત્યારે એની ફલશ્રુતિ મળે. અને એની ફલશ્રુતિ આ મિથ્યાભાસ ટળે. યથા પ્રવૃત્તિ કરણમાંથી જીવ અપૂર્ણ કરણ કરીને પોતે યથાખ્યાત ચરિત્રમાં પ્રવેશ કરે, અને જેવું યથાખ્યાત ચરિત્રનો ઉદય થાય, મિથ્યાભાસ ટળે છે, વિતરાગ પદમાં વાસ થાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. જીવને આવું સમ્યક ચારિત્ર જીવનમાં આવવા માટે તત્વનું ચિંતન આવશ્યક છે. આ જીવની ફેકલ્ટી જે છે, પ્રોપર્ટીઝ છે, કેરેક્ટરિસ્ટિક્સ છે, એ ચિંતન છે. જીવ ચિંતન કરી શકે, અજીવ ન કરી શકે. કોમ્પ્યુટર બધાય ગ્રંથ યાદ રાખી શકે, ઇન્ટરનેટમાં એક સ્વિચ દાબો એટલે 45 45 આગમ અત્યારે ઉપલબ્ધ છે. કઈ વાત કયા આગમમાં છે એ કહે કોમ્પ્યુટરો, બધું કહે. કઈ પ્રકૃતિ કયા ગુણસ્થાને કઈ હોય એટલે એટલો કોમ્પ્યુટરને તમે જેમ પૂછો એટલે એટલો કમાન્ડ આપો એટલે કે આટલી પ્રકૃતિનો ક્ષય થાય, આટલી રીએ, આટલું આમરે, આટલું આમરે. કોમ્પ્યુટર અને જ્ઞાની પુરુષ વચ્ચેનો ભેદ પકડાય છે, કઈ સમજમાં આવે છે? આપણી આજે દ્રષ્ટિ છે કહેવાતી વૈજ્ઞાનિકની દ્રષ્ટિના નામે આપણે કેટલા છેતરાય છીએ, કેટલા ભ્રાંતિમાં છીએ, કે ચિંતનના અભાવમાં રહેલી જાણકારી જાણી આપણે બહુ મોટા ન્યાલ થઈ ગયા, પરમાર્થ માર્ગના જ્ઞાતા થઈ ગયા. એક ચિંતન નથી જીવનમાં જરાય, કોઈ સમજણનો કણિયો ફૂટ્યો નથી, કોઈ સ્ફૂર્ણા અંદરની નથી, ચેતના જાગૃત થઈ નથી, અને કેવળ બુદ્ધિનો વિલાસ સિવાય કંઈ નથી. શબ્દોની વાઘજાળ છે. આપણા કરતા કોમ્પ્યુટર વધારે જ્ઞાની છે, આપણા કરતા કોમ્પ્યુટર વધારે જ્ઞાની છે. લેપટોપ અમેરિકામાં એક અમારે કોમ્પ્યુટરના નિષ્ણાત હતા, ભાઈ એમને કહેતા હતા કે તમે આખો દી વાંચ વાંચ કરીને અમને સ્વાધ્યાય આપ્યા કરો છો, કે મને કે એના કરતાં મારી પાસે લેપટોપ કોમ્પ્યુટર છે, તમને આપી દો, આખું વચનામૃત ફીડ કરી દો ને, આ તમે આ પત્રમાં આમ છે ને તેમ જેમ કહો એમ આમ તમે સ્વિચ દાબતા જ આવતું જાય. અને એની સાથે આપણે બધા મોનિટર કેન્દ્ર બધું હોય છે, કહે કે બધાને મૂકી દે આમે, એટલે તમે બધા વાંચી શકો, હું જે સ્વિચ દાબું એટલે જે મારે કહેવું હોય તમે બધા વાંચી શકો. સૌની પાસે આમે હોય એવો સ્ક્રીન, મોડ્યુલ આપી દે ને, મોડેમ આપી દે ને, કંઈક બોલતા હોય, આપણને તો અડધી ખબર નથી પડતી. મેં કીધું ભાઈ સર્વજ્ઞના જ્ઞાનની બહાર આ ટેકનિક હતી નહીં. એણે આ તત્વ વસ્તુ ધર્મને સમજાવવા માટે એનો આધાર ચિંતન લીધો છે, સમજણ લીધી છે. જીવને આ તત્વ જ્યાં સુધી એના સમજણમાં પરિવર્તિત નહીં થાય ત્યાં સુધી એના કલ્યાણનું કારણ બની શકશે નહીં. અને તમે મેમરીની વાત લીધી છે, તમે એમ કહેજો કે મેમરીમાં હોવી જોઈએ, અને મેમરી રહેતી નથી એટલે શું કરવું, તો કે કોમ્પ્યુટરમાં ફીડ કરો, ઇન્ટરનેટમાં દાખલ કરો, જ્યારે જોઈએ ત્યારે મળે. મને યાદ નથી આવતું કેટલી પ્રકૃતિ છે, જીવ ક્યારે મુક્ત થાય એમાં લખ્યું, એટલું કે આ જીવ ક્યારે મુક્ત થાય, એટલો જવાબ આપે કે આ વસ્તુ આમ હોય ત્યારે જીવ મુક્ત થાય, તે વાંચીને મુક્ત થઈ જશે. આ જીવની સજીવતા છે એના ચિંતનપણામાં છે. શબ્દને માધ્યમ તરીકે લઈને આ જીવ એની ભાવધારામાં જાય છે, જૈન દર્શનમાં આત્માનું સ્વરૂપ ભાવ કીધો છે. પારિણામિક ભાવ એ શુદ્ધાત્માનું સ્વરૂપ છે, ઔદયિક ભાવ એ માલિન્યનું સ્વરૂપ છે, અશુદ્ધાત્મા છે. એમાંથી ને ક્ષયોપસમ, એમાંથી ક્ષાયિક અને છેલ્લે પારિણામિક. આ ભાવધારા છે એનો આધાર આ મનન ચિંતન નિધિધ્યાસન છે, એ મેમરી નથી એનો આધાર. કારણ કે શબ્દને ભૂલવાના છે, ભાવને પકડવાનો છે, ભાવ જાગૃત થાય. આત્માનો અધ્યવસાય છે એની વિશુદ્ધિ થવી જોઈએ. અધ્યવસાયની વિશુદ્ધિ એ મેમરી એનો બેઝ નથી. મારા ભાવોની, મારા અધ્યવસાયની શુદ્ધિનો આધાર આ ડિક્શનરી મારી પાસે છે, 10-15 શાસ્ત્રો અહીંયા સેલ્ફની અંદર મૂકી રાખ્યા છે, અથવા તો સામે કમ્પ્યુટર પડ્યું છે. હવે મારે આ શાસ્ત્રોની સેલ્ફની પણ જરૂર નથી, હવે તો લેપટોપ છે, જે કંઈ કહું એ મારી હથેળીની અંદર આવે. પામટોપ આવી ગયું હવે તો, લેપટોપમાંથી હથેળીની અંદર છે. જ્ઞાની કહે છે, માર્ગ જે આત્માની સમજણનો છે, એ આત્માની સમજણનો માર્ગ ચિંતનમાં છે. જ્ઞાનીઓએ કહ્યું કે આવા વૈરાગ્ય ભાવનાએ ભૂષિત સદગ્રંથોનું નિરંતર ચિંતન કરો. આખી ધ્યાનની પ્રક્રિયા, પ્રાર્થના, પ્રભુ સ્મરણ, જપ, કાયોત્સર્ગ, જુદા જુદા એના પ્રક્રિયાના સ્વરૂપ છે. પણ જીવ અંતર્મુખ થાય અને કોઈ પરમ તત્વનું ચિંતન કરે, એની બુદ્ધિ જે બાહ્ય પદાર્થો સાથે જોડાયેલી છે અને એના પ્રભાવથી એની વિચારધારા ચાલે છે, એમાંથી પેલા એનો કટ ઓફ થાય અને એનું જે સત્વ છે એ પરમ તત્વ સાથે પેલા એ પ્લગિંગ થાય, પછી જે થાય. તમે એમ કહો કે સહજાત્મ સ્વરૂપ બોલું છું ને મજા આવે છે, તમે એમ કહો કે નવકાર મંત્ર બોલું છું ને બહુ આનંદ આવે છે, માત્ર નમો અરિયંતાણામ હોય તો એ મારા માટે બસ છે, કઈ વાંધો નહીં. તું સર્વ સંસારથી પેલા એમાંથી તારું અનુસંધાન નીકળી ગયું અને પ્લગિંગ ક્યાં થયું? અંતર્મુખ થયો, પરમ તત્વ સાથેનું થયું. પરમ તત્વ સાથેનું અનુસંધાન પરમાત્મા સાથે સંધાન કરાવશે. કોઈને કૃપાળુદેવ સાથેનું અનુસંધાન થાય તો એનું આ છેલ્લે અનુસંધાન ક્યાં જાય? આત્મતત્વ સિવાય ક્યાં જાય? કેમ જાય? અને એ ચિત્રપટને કારણે કોઈ એવા ત્યાં અમિતાભ બચ્ચનનું ચિત્ર પડ્યું હોય અને એની સાથે આપણે અનુસંધાન કરીએ, આપણું અનુસંધાન ક્યાં જાય? જગતમાં કરોડ રૂપિયા દેખાય પહેલા વહેલા, ભલે 6 રૂપિયા 100 ગ્રામ ગાંઠિયા લેવાના ન હોય, બજરંગ હોટલના બાકડા બેઠો હોય, કાંઈ ન હોય, કોક નાસ્તો કરાવે, કોકની દુકાન ખોલે, ભાઈબંધ ખોલે, કેક મળશું આપણે, પણ એની વૃત્તિ તો નાસ્તામાં હોય. એ માણા સ્વપ્ન કેના જુએ? કરોડપતિના. અને જ્ઞાની સાથે અનુસંધાન થાય, એની જે સંધાન થાય એને કેની સાથે થાય? ઓહો, પરમ તત્વ. જેટલા પ્રમાણમાં એ પુરુષની આત્મ તરફ દ્રષ્ટિ જાય એટલા પ્રમાણમાં જીવ પોતાના આત્માની સન્મુખ થાય. સ્વસન્મુખ થયેલો જીવ ક્યારેક સ્વદર્શનને પામે, પણ પરામુખ થયેલો જીવ રાજકોટમાંથી ઉડીને સીધો મુંબઈમાં વયો જાય, મુંબઈમાંથી અમેરિકામાં વયો જાય અને ઓલો પૂછે કે દેખો 1 કરોડ મિલેગા તો તમ ક્યા કરોગે, સ્વિટરલેન્ડ જઈશ તો ઓલો તો જાતા જશે પણ આ બેઠેલો જાય છે. મુશ્કેલી છે અનુસંધાન, આલંબન, અચિંતન છે. ચિંતનમાં બાહ્ય આલંબન હોતું નથી. જ્યારે મારે ચિંતન કરવું હોય, જ્યારે હું કહું કે મારે જરા ચિંતન કરવું છે, તો મારે સમૂહમાંથી ઊભા થઈને એકાંતમાં જવું પડે, જન સમુદાયમાંથી નિર્જર સ્થાનને પકડવું પડે, આરંભ સમારંભની ભરમારમાંથી મારી જાતને દૂર કરવી પડે, ચિંતનની પ્રક્રિયા કરવી છે ને, એને અસંગતાનો ક્રમ આરાધ્યા સિવાય છૂટકો નથી, બહિર્મુખતાના સંબંધને તોડીને અંતર્મુખ થયા સિવાય છૂટકો નથી. રહે અંતર્મુખ યોગ, કૃપાળુદેવે કહ્યું. અંતર્મુખ યોગ કરે એ જ જીવ ચિંતનની ધારામાં પ્રવેશ કરી શકે. જ્ઞાની બીજું સૂત્ર આપે છે, એક તો અન્યત્વ ભાવનો પ્રયત્ન કરો બીજા કામ કરતી વખતે, પણ સંસારના કામ છે બીજા કામ છે એ ભૂલાય નહીં, મારા કામ છે એ ભ્રાંતિમાંથી પેલા બહાર નીકળવાનું, હું મારા કામમાંથી જ નવરણ, તું પેલા તારા કામમાં જો જ નહીં ખોટો છો, તું બીજા કામમાં છું જ્ઞાની કે છે, પેલા એ નક્કી કર અને પછી અન્યત્વ ભાવના કે હવે બીજાના જે કામ છે એ બીજા પારકા જ છે, અન્યત્વના છે, એ ભાવના સાથે કામ કર, બીજું કામ કર, અંતર્મુખ થતો જા ત્યારે. અને અંતર્મુખતામાં આવા વૈરાગ્ય ભાવના એ ભૂષિત કે પછી અંતર્મુખ થયો તો ભાવના કઈ આવે, વૈરાગ્યની, સંસાર પ્રત્યેનો જગત પ્રત્યેનો વિરક્તિ ભાવ. જેના જીવનમાં વૈરાગ્ય જાગે, ભાવના બોધના પ્રારંભમાં કૃપાળુદેવે કહ્યું, ધર્મનું સ્વરૂપ વૈરાગ્ય છે. લોહીનો ડાઘ લોહીથી ન જાય, વસ્ત્રને લાગેલો ડાઘ નિર્મળ સ્વચ્છ જળથી જાય, વૈરાગ્યરૂપી જળથી મલિન થયેલા આત્મારૂપી વસ્ત્રના ઉપર લાગેલા કસાઈરૂપી ડાઘા જો દૂર કરવા હશે તો એને આ જળ જોશે, એ વૈરાગ્યનું જળ જોઈએ. એટલે કહ્યું કે વૈરાગ્ય એ જીવને મોક્ષ સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. વૈરાગ્ય વિના આ જીવ પરમાર્થને પામી ન શકે, ગમે એટલી વાત કરે પણ વૈરાગ્યની ભૂમિકા સર્વપ્રથમ છે. એટલે કૃપાળુદેવે કહ્યું કે શૃંગાર મિશ્રિત ધર્મથી જીવનો ક્યારે કલ્યાણ ન થાય. આજે જે ધર્મની અંદર વિકૃતિ આવી છે એ ભાવના બોધની અંદર આ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે કેટલાક આચાર્યોએ શૃંગાર મિશ્રિત ધર્મની સ્થાપના કરી અને એને કહ્યું કે આ અવળો પાસો પડ્યો છે. શૃંગાર મિશ્રિત ધર્મથી જીવનો ઉપયોગ અને વૃત્તિ શૃંગારપણાને ભોગપણાને ભજે અને સંસારના પદાર્થને સંયોગોમાં ભોગ બુદ્ધિ આવે તો જીવનો ક્યારે મોક્ષ ન થાય. એને ઉદાસીનતામાં જ અધ્યાત્મતા છે. અકેલી ઉદાસીનતા અધ્યાત્મકી જનની, સુખકી સહેલી અકેલી ઉદાસીનતા, અને ઉદાસીનતાનો આધાર આ વૈરાગ્ય છે. ભરમાર ચક્રવર્તી પદની અંદર રહેલા ભરત મહારાજા વૈરાગ્ય ભાવથી વિભૂષિત હતા. ચક્રવર્તી પદનો વૈભવ ભોગવવા છતાં ભરત મહારાજા વૈરાગ્ય ભાવનાએ વિભૂષિત હતા. આ લક્ષમાં આવે જો, પણ આપણને વૈભવ લક્ષમાં આવે છે, અંતર વૈભવ લક્ષમાં આવતો નથી. તીર્થંકરનું સમવસણ લક્ષમાં આવે છે, પણ એમાં બેઠેલાની વિતરાગતા દેખાતી નથી. એટલે જીવ કોની પૂજા કરે, કોના ગાણા ગાય, કેનો મહિમા ગાય, તો કે એને બહાર જે ઐશ્વર્ય છે, વિભૂતિ છે, વૈભવ છે, એનું બાહ્ય જે પ્રગટ સ્વરૂપ છે એનો મહિમા ગાયા કરે છે. કેમ કે એ જ એને વેદાય છે, ભોગ ભાવના વેદાય છે, વૈરાગ્ય ભાવના. એમ કે અહો, આવી વિભૂતિની વચ્ચે રહેલા મારા પરમાત્મા એનાથી તદ્દન નિર્લેપ છે. જ્ઞાની કે છે, વૈરાગ્ય ભાવના એ ભૂષિત, કારણ ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. જગતના કેટલાય ધર્મો છે અને ભારતમાં અધ્યાત્મ ધર્મ છે, પાયાનો જો કોઈ તફાવત હોય, પાયાનો કોઈ તફાવત હોય, અધ્યાત્મ ધર્મોની ત્યાગ ઉપર અધિષ્ઠિત છે, અન્ય ધર્મો ભોગ ઉપર અધિષ્ઠિત છે. ધર્મનું અધિષ્ઠાન યા ત્યાગ અને વૈરાગ્ય છે, વૈરાગ્ય અને ઉપશમ છે. અને જગતની અંદર જે કંઈ ધર્મો માનવતાના નામે કહો, બીજા નામે કહો, પણ એનો આધાર સંસારના ભોગ છે, સંસારનો સંગ છે. કેવળ ત્યાગ ઉપર આધારિત જો શુદ્ધ ધર્મ હોય અધ્યાત્મનો, તો એ ભારતની આ આધ્યાત્મિક ભૂમિકા, આ ત્યાગ ભૂમિ કહેવાય છે. માટે અહીંયા કોણ સૌથી ભાગ્યશાળી, હુ ઇઝ ધ બેસ્ટ ફોર્ચ્યુનેટ ઇન ધ વર્લ્ડ, તો આપણે એમ કે અઝીઝ પ્રેમજી, બેલ ગ્રેડ, ફલાણો, ઢીકણો, પૂછડો, આટલા કરોડ, આટલા અબજ, આટલા ડોલર, બિલિયન, ટ્રિલિયન, આ વેદોએ જવાબ દીધો, ઉપનિષદે, ભંતે કો ભાગ્યવંતા, આ જગતમાં સૌથી ભાગ્યશાળી કોણ? ગુરુએ જવાબ દીધો, શિષ્યને કહે છે, વત્સ કૌપિન ધારી ખલુ ભાગ્યવંતા. શરીર ઉપર માત્ર લજ્જાના રક્ષણ માટે જેને કૌપિન છે એ જ આ જગતની અંદર ભાગ્યશાળી છે. આ ક્યાં ડોલરના બિલિયનના બજેટ ક્યાં ગયા, બેલેન્સ ક્યાં ગયો? આનું કઈ એકડો કાઢી નાખ્યો આ વૈરાગ ઉપનિષદવાળા એ તો. આટલું સામ્રાજ્ય ને આટલું સામ્રાજ્ય રહેવા દે, તારું સામ્રાજ્ય તારી પાસે રાખ. આ જગતના જીવોને એનું આશ્ચર્ય છે, ભિખારી છે એટલે. પણ જે જીવાત્મા હોય ચક્રવર્તીના વૈભવ અને ઇન્દ્રના વૈભવને જેને નજર સમક્ષ જોયા છે, એને તો તણખલા જેવા લાગે છે આપણા બધા. શું આ તમે કેના ગુણગાન ગાવા નીકળ્યા છો? આ ફરાણાએ આટલા પૈસા ને આટલા ડોલરને રહેવા દે, બધા કાંઈ નથી, તણખલા જેવા છે. આવી ચક્રવર્તીની સંપત્તિ છોડીને પણ જે આત્માઓ કરપાત્રી બનીને, કૃપાળુદેવ કહે છે, હાથમાં કરપાત્રી ભિક્ષા ગ્રહણ કરીને ચાલી નીકળ્યા એકમાત્ર પરમાત્માના દર્શને, વૈરાગ્ય ભાવ. સંસારમાં રહે પણ સંસારના બધા જ પદાર્થો પ્રત્યે, સંબંધ પ્રત્યે, સંયોગ પ્રત્યે એને વૈરાગ્ય ભાવ. આ વૈરાગ્યની ભૂમિકા દ્રઢ ન થાય, ધર્મ પ્રવેશ ન કરી શકે જીવનમાં. પરમ તત્વને અહીંયા રહેવા માટેનું ઠેકાણું એ વૈરાગ્યવાસિત ભૂમિકા છે, ભોગવાસિત ભૂમિકા નથી. ભોગના ચિંતનથી ભરપૂર જીવન હોય એમાં આ પરમ તત્વનો પ્રવેશ સંભવિત નથી. આડું આવશે. યોગ્ય પાત્ર તો જોઈએ ને, વસ્તુ લેવી છે પરમાર્થને, યોગ્ય પાત્ર શું? પરમાર્થ ક્યાં રહે? તમે કહો કે મારે ધન સંપત્તિ મેળવવી છે, કરોડો ડોલર આ દુનિયામાં નામ કાઢવું છે, તો તમારું આ બધું ઐશ્વર્ય રહેવા માટેનું પાત્ર શું? તો કે આ જગતની અંદર લુચ્ચાઈ, બેવફાઈ, દગાખોરી આ બધામાં જો પૂરો હોય, કાબેલ હોય, તો તું 5 પૈસા કમાઈ શકીશ, બાકી માળા લઈને બેસી જા, રામ નામ લે. પરમાર્થનું પાત્ર કયું? વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું એ તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. છેલ્લો શબ્દ મૂકીને તો હદ કરી નાખી, જીતેન્દ્રિયપણું. અરે સાહેબ, જો જીતેન્દ્રિયપણું તો પછી આ જગતમાં કમાવાની શું જરૂર છે? પછી વાત જ એકડો જ ઉડાડી નાખો, ભોગનો, વૈભવનો, સંસારનો એકડો ઉડી ગયો. જેને જીતેન્દ્રિયપણું છે એના જીવનમાં પુરુષાર્થની દિશા કઈ હોય? આપણી દિશા આજે જગતના પદાર્થોની પ્રાપ્તિની છે. જ્ઞાની કહે છે કે એ પરમાર્થની દિશા એ વસ્તુને છોડવાની છે. છૂટે ન છૂટે એ સંયોગને બીજી વાર મૂકી દેવાના, ભાવથી છૂટી જવું, ભાવથી છૂટી જવું જોઈએ. ત્રીજું વાક્ય, પ્રમાદમાં વૈરાગ્યની તીવ્રતા, મુમુક્ષુતા મંદ કરવા યોગ્ય નથી એવો નિશ્ચય રાખવો યોગ્ય છે. જીવમાં આ કઈ એક અપલખણ નથી, એની પાસે જ્ઞાન હોય, એની પાસે ધર્મ હોય, એની પાસે સત્સંગના યોગ હોય, એને છૂટવાની ઈચ્છા પણ જાગી હોય, બધું જ હોવા છતાં જ્ઞાની કહે છે એ ઉપસમ ભાવને વૈરો હોય, એ ત્યાગ વૈરાગમાં સ્થિત થવાનો પ્રયત્ન કરતો હોય, બધી વાતે પૂરો છે, પણ એક નડે છે પ્રમાદ. જૈન દર્શનની સૂક્ષ્મતા ભગવાન મહાવીર ઉત્તરાધીન સૂત્રની અંદર ગણધર ગૌતમ ચાર જ્ઞાનના ધણી ભગવાનના પટ્ટધર શિષ્ય સર્વપ્રથમ પ્રભુ પાસે દીક્ષિત થનાર સંયમ ધર્મમાં પ્રવેશ કરનાર એને છેલ્લી દેશનાની અંદર 30 વર્ષ સાથેનો સંબંધ છે. ગૌતમ અને મહાવીરનો સંબંધ 30 વર્ષ સાથેનો છે અને ગૌતમની ભક્તિ મહાવીર પ્રત્યેની અનન્ય છે. જગતમાં એનો કોઈ જોટો ન મળે આવી પ્રભુ પ્રત્યેની પ્રેમ. એના છેલ્લા બુદ્ધબોધનની અંદર છેલ્લી દેશનામાં ભગવાન એમ કે સમય માં પમાયે ગોયમાં, હે ગૌતમ સમય માત્રનો પ્રમાદ ન કર. આપણે પ્રતિક્રમણમાં આવે છે ને કે પ્રમાદથી જીવ મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. શ્રી તીર્થંકર દેવે પ્રમાદ કરવાની આજ્ઞા આપી નથી. સમય માત્રનો પણ પ્રમાદ કરવાની શ્રી તીર્થંકર દેવે ના કહી છે. આપણે પાઠ બોલીએ છીએ પ્રતિક્રમણમાં, આ બધા સૂત્રો જાગૃત થાય એટલે આપણા આરાધના ક્રમની અંદર આ બધી વસ્તુને આપણે સંકલિત કરી છે. સમય માત્રનો પણ પ્રમાદ કરવાની શ્રી તીર્થંકર દેવની આજ્ઞા નથી. પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. આ પ્રમાદ ઉપયોગની અજાગૃતિ. તીર્થંકર દેવ કૃપાળુદેવના એક પત્રમાં આવે છે, શ્રી પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે. જ્યાં ઉપયોગની અજાગૃતિ આવી, સ્વ પ્રત્યેની અજાગૃતિ, એનો મતલબ જાગૃતિ એ તો ઉપયોગનો ગુણ છે, તો ક્યાંક બીજે જાગૃતિ થઈ કે નહીં, અને બીજે જાગૃતિ થઈ પરની અંદર જેવો ઉપયોગ ગયો એ બંધનું કારણ થયું કે નહીં, બંધનું પ્રકાર કેવો છે એ ચર્ચા પછી કરવી. બહુ ઓલું તર્ક વિતર્ક ને કુતર્કમાં નહીં જવું. સાદા ગણિત સમજાય ને તો બાકીનું બધું ગણિત ઓટોમેટિકલી ફોલો કરશે, એની ચિંતા નહીં કરવાની. પણ ઉપયોગની પ્રમાદ એટલે ઉપયોગની અજાગૃતિ. હવે ઉપયોગની સંપૂર્ણપણે અજાગૃતિ સંભવિત નથી, પણ સ્વ પ્રત્યેની અજાગૃતિ, ચેતના પ્રત્યેની અજાગૃતિ, જેની ચેતના પ્રત્યેની અજાગૃતિ છે એની જાગૃતિ તે સમયે જ્યારે અહીંયા જાગૃત નથી ત્યારે બીજે ક્યાંક જાગૃત છે કે નહીં, અને જે બીજે છે એ અન્ય છે કે સ્વ છે, અન્ય છે, અન્ય છે એ બંધનું કારણ છે કે નહીં. તીર્થંકર દેવ એને કર્મ કહે છે. પ્રમાદનું બીજું નામ કર્મ, અને કર્મથી મુક્ત થવાનું છે. આવો પ્રમાદ જીવને આવે, જાણતો હોય, જ્ઞાન હોય, ક્રિયાનો યોગ હોય, સત્સંગ હોય, સાધનો બધા મળ્યા હોય, મનુષ્ય દેહ હોય, શરીરની સુખાકારી હોય, આર્થિક અનુકૂળતા હોય. જો હવે આપણને આપણા સત્સાધનો જે મળ્યા છે બહારના એનો વિચાર કરીએ તો આર્ય ક્ષેત્ર, વિતરાગનું શાસન, વિતરાગ દર્શન, સદગુરુનો યોગ, સત્સંગનો યોગ અને સાંજનું સુખ હાસુ એવી ચિંતા નથી, એટલું આજીવિકાનું સુખ, હાથ પેઢી વાળાને તો વાત અત્યારે કરતા નથી, પણ આમ મળશે ત્યાં સુધી એને ક્યાંય સદાવ્રતમાં જવું નહીં પડે. કૃપાળુ દેવે સૌભાગભાઈને લખ્યું કે ગમે તેવા જીવને પણ પહેરવાને જાડા પાતળા કપડાં અને ખાવાને બે કોડિયા ધાન તો મળી જ રહેશે. અરે જૈન છો એટલે મળી રહેશે, એટલી તો શ્રદ્ધા છે જૈન તરીકે. આ ભદ્રવંતુ શાસન છે, આટલી તો શ્રદ્ધા રાખ. દેહ છે ત્યાં સુધી દેહના પોષણ માટે આહારનો કોળિયો તો મળી જ રહેશે. આવા જબરજસ્ત વિશ્વાસના આધારે જૈન દર્શનની અંદર આખો સંન્યાસનો સર્વસંગ પરિત્યાગનો માર્ગ છે કે હું આજે દીક્ષા લઉં અને 30 વર્ષ પછી હું જીવતો હોઉં ને પછી તેને મને કોણ ખવડાવશે ચિંતા કરે, એમ એ દીક્ષા લઈ શકે, કોણ મને વોરાવશે, ખાવા તો જોશે ને, ફલાણું જોશે ને. જેને પરમાત્માના શાસનમાં તત્વમાં શ્રદ્ધા આવી એને સર્વસંગ પરિત્યાગ કર્યો. હવે એને એ વિચાર કર્યો કે મારી ગોચરીની વ્યવસ્થા કોણ કરશે, મને કામડી કોણ વોરાવશે, મને કોણ પાત્ર આપી જશે? કઈ ના થાય. વૃક્ષો જેવી કાયાની નિયમિત દશા કૃપાળુદેવ કહે છે. વૃક્ષને ચિંતા છે, વૃદ્ધિ પામે છે, પોષણ મેળવે છે, આહાર મળે છે, મળે છે. આ વાતને કૃપાળુદેવે ભાવના બોધમાં મૃગાપુત્રના ચરિત્રમાં આપી છે. આપણે વિશેષ નહીં લઈ શકીએ, સમયની મર્યાદા છે. ઓલી માં કહે છે કે કોણ તારા માટે રસોઈ બનાવવાની છે? તો કે આ મૃગલા માટે કોણ એની માં કઈ રસોઈ બનાવવા જાય છે? કોણ તારી સેવા કરશે? તો એને કોણ કરે છે? જગતના અનંતા અનંત જીવો છે બધા, જેને જે પ્રકારનો દેહ છે એ પ્રકારે એ દેહ જો વિદ્યમાન હશે તો દેહને રાખવાની જવાબદારી પણ એ તથાકથિત કર્મની ભેગી જ છે. કઈ આયુષ્ય બંધાય છે અને ભૂખે મરવાનો છે? આયુષ્યનો ભંગ એમ નથી થતો, આઘાતથી થાય છે. પણ એ તત્વની અત્યારે બીજી વાત મેં કીધું ને, તર્ક વિતર્ક અને વિતંડાવાદમાં કોઈએ પડવું નહીં. સાદું ગણિત સમજવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ આપણને લાગશે કે એ ત્યારે એ પ્રકારનો આ જે જીવ, આવા બધા સાધનો આપણે વાત કરતા હતા, આજીવિકાનું સાધન અને શરીરની ઇન્દ્રિયોનું સશક્તપણું અને કંઈક એવા પુણ્ય કર્યા છે કે એવી સમજી શકાય એવી બુદ્ધિનું લેવલ ગમાડતો નથી ને આપણે બધા, ગમાડતો નથી. વસ્તુ તત્વ કહેવામાં આવે તો સમજી શકીએ. આવા બધા સાધનો હોવા છતાં જીવ પુરુષાર્થની અંદર પાછો પડે તો એના પ્રમાદ સિવાય બીજું શું કારણ? આ કહ્યું છે પ્રમાદ. સમજે છે, જાણે છે, બધા જ પ્રકારના સાધન પોતાના કલ્યાણ માટે હિતકારી એવા ઉપલબ્ધ છે, બધું જ હોવા છતાં કરતો નથી, એને કહ્યું છે પ્રમાદ. એ પ્રમાદમાં વૈરાગ્યની તીવ્રતા અને મુમુક્ષતા મંદ કરવી નહીં. જ્ઞાની કહે છે કે પ્રમાદમાં વૈરાગ્યની તીવ્રતા વધારવી, પ્રમાદને કારણે મંદ ન કરવી અને મુમુક્ષતા પણ મંદ ન કરવી. ત્રણ દિવસ પછી ચાતુર્માસનો પ્રારંભ થાય છે, ગુરુ પૂર્ણિમાનું પર્વ આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુપૂજન કરીશું. પરમ કૃપાળુ દેવ સત્પુરુષ, પ્રત્યક્ષ સત્પુરુષ એવા શ્રીમદ રાજચંદ્રજીની આપણે અહીંયા ગુરુપૂજન કરીશું. ચાતુર્માસનો પ્રારંભ થશે ભાવ પ્રતિક્રમણ કરીને. સંકલ્પ લેવાનો આપણે પંચવિધ પ્રકારના પૂજનની અંદર, દર્શન, વંદન, પૂજન, અર્પણ અને અર્ચન, આ પાંચ પ્રકારના પૂજનથી આપણે ગુરુને આવા ગુરુ મહિમાનો પર્વ, ભારતીય સંસ્કૃતિનો અદ્ભુત પર્વ એ ગુરુ પૂર્ણિમા, જગતમાં ક્યાંય જોટો નથી, કોઈ દર્શનમાં કોઈ અધ્યાત્મની અંદર આ ગુરુ પરંપરા આવી નથી. દીવાથી દીવો પ્રગટાવે એવી ગુરુ પરંપરા. ગુરુ સદગુરુનો માત્ર યોગ પર જીવની અંદર આત્મતત્વને જાગૃત કરે એ ગુરુ પૂર્ણિમા. એ ગુરુ પૂર્ણિમાના પર્વ વખતે આપણે ત્યાં એક અર્પણની અંદર એક નિધિ અર્પણ કરીએ છીએ, બીજો સંકલ્પ અર્પણ કરીએ છીએ. કોઈને કોઈ પ્રકારનો ચાતુર્માસની આરાધનાનો સંકલ્પ કે આ ગુરુ પૂર્ણિમાથી રાજ પૂર્ણિમા, કાર્તક સુદ પૂનમ, કૃપાળુ દેવનો જન્મદિવસ, અને આ ગુરુ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમાથી રાજ પૂર્ણિમા સુધી કોઈને કોઈ પ્રકારનો આ જીવ કોઈ વૈરાગ્યનો કોઈ સંકલ્પ કરશે કે જેથી એની વૈરાગ્યની તીવ્રતા મંદ ન થાય. અત્યાર સુધી હશે તો એને દ્રઢીભૂત કરશું. અનેક પ્રકારના સંકલ્પ છે કે મેં ચોવિયાર કરીશ, કંદમૂળનો ત્યાગ કરીશ, પ્રત્યેક ચૌદસને દિવસે પ્રતિક્રમણ આલોચના ક્ષમાપના કરીશ, પ્રત્યેક સ્વાધ્યાયની અંદર અથવા રોજની આત્મસિદ્ધિ કરીશ, કોઈ ભક્તામર સ્તોત્ર એવી આરાધના કરીશ, કોઈ નમકાર મળી કરીશ, કંઈ પણ પ્રકારનું. આ જીવ વૈરાગ્યમાં જાય, આ જીવની વૈરાગ્ય ભાવના તીવ્ર થાય, કોઈ પ્રદાસનું સંક્ષેપ્તિકરણ, કોઈ ભોગવૃત્તિ ઉપર અંકુશ, કોઈ નિયમન, નાનો એવો નિયમ અહીંયા અર્પણ કરવાનો છે. માત્ર પૂજન નથી કરવાનું, પણ પ્રભુ તારી આજ્ઞાએ એક આ નાનો નિયમથી મને વૈરાગ્યની દ્રઢતા આપજે, અને એ નિયમનું પાલન કરવાનું, નામ લખવાનું નથી. જે સંકલ્પ પત્ર આપણે મૂકીએ એમાં કોઈએ પોતાનું નામ મૂકવાનું નથી, અને એની મર્યાદા આ કાર્તક સુદ પૂનમ સુધી, અને એમાં કઠિન લાગતું હોય તો ઓછામાં ઓછું ભાદરવા સુદ પૂનમ, કે જ્યાં સુધી પર્યુષણ પર્વની આરાધનાના પર્વ કૃપાળુ દેવે ગણ્યા છે, એટલે શ્વેતાંબર દિગંબર આમનાઈનો સમન્વય કરીને. પણ ભાદરવા સુદ પૂનમ સુધી આ મહાપર્વના દિવસ છે, તો બે મહિના સુધી આ આપણી દ્રઢતાની આપણે ચકાસણી કરવાની. જીવ બહુ સાંભળે, બહુ વાંચે, પણ ક્યારેક કંઈક કરે કે નહીં, કંઈક કરવાનું ખરું કે નહીં, કે માત્ર બોલબોલ જ કરવાનું, માત્ર સાંભળવાનું, માત્ર ચર્ચાઓ કરવાની, માત્ર પ્રશ્નો પૂછવાના, કરવાનું કંઈ નહીં, કંઈ છોડવાનું નહીં, કોઈ પણ વસ્તુમાં દ્રઢતા નહીં કરવાની, ચારિત્રનો કોઈ અંશ માટે પ્રયત્ન નહીં કરવાનો. બસ અમે ધર્મ કરી છે ને, મુમુક્ષુતા શું છે ને, અમે અહીંયા જાય છે ને, તમે અહીંયા જાઓ છો ને, તમારું આમ ને, અમારે આમ કરવાનું ને, અમે લાંબા ટટિયા કરીને તમે પલોઠી બાંધ બેવો, એમાં હું વળવાનું છું? આવી બધી ચર્ચાઓમાં કેની મુપત્તિ નાની ને કેની મોટી, નાની વાળો પૈડો રહેશે ને મોટી વાળો પૈડો રહેશે. અંદરથી જો આ પ્રકારનો જગતના જીવો પ્રત્યેની જૈણા જાગૃત નહીં હોય તો મુપત્તિ શું કરવાની, અજોહણ શું કરવાનું? અંદરના ભાવને જાગૃત કરવા માટે ચાતુર્માસની આરાધનાનો એક ક્રમ અધ્યાત્મ દર્શનની અંદર આપવામાં આવેલો છે. આ દિવસો એવા છે કે સામાન્ય દિવસોની અંદર જે કામ મહાકષ્ટે થાય એ આ કામ સરળતાથી થાય, કારણ કે અનંતા તપસ્વીઓનું પુણ્યબળ અત્યારે કામ કરતું હોય છે. બધા જ મહાત્માઓ સ્થિર થઈ ગયા હોય પોતપોતાના સ્થાનમાં, આત્મધર્મના આરાધકો જ્ઞાનીની આજ્ઞામાં છે, બધા સ્થિર થઈ ગયા હોય, અને તે સમયે એટલો બધો શહેરની અંદર અને બધે એવું હવામાન હોય. આપણે પણ જાણીએ છીએ કે એક ટંક ભૂખ્યો ન નિનાર પણ અઠાઈની તપશ્ચર્યા કરવી હોય તો સંકલ્પ બળથી આ દિવસોમાં કરી શકે, બાકી એને કહો કે મે મહિનામાં કરને, ન થાય. પર્યુષણ પર્વ આવે અને જીવમાં એકાદો ભાવ જાગી જાય તો ઘણી બધી ધર્મ આરાધના થાય. હું રોજ પૂજા કરીશ, હું રોજ આટલી નૌકાર મળત કરીશ, હું આ કરીશ, ખૂબ સરળતાથી થાય. કેમ થાય છે? અરે કોઈ નથી મને તો માન, હું તો માનતો હતો કે મારાથી નહીં થાય, બધું જ આ પર્વમાં થાય છે. જ્ઞાની પુરુષોનું યોગ બળ જબરજસ્ત પ્રભાવક પરિબળ છે. કૃપાળુદેવે લખ્યું કે તીર્થંકરોએ જે સંવત્સરી પર્વનો મહિમા ગાયો એવું આ સંવત્સરી પર્વમાં તમે આરાધનામાં આવજો. પછી એનો ક્રમ બતાવ્યો, શાસ્ત્ર વાંચન કરજો, કોઈને કોઈ પ્રકારની આવું સામાયિક ધ્યાન કરજો. શું કામ? આ દિવસોની અંદર આ જ્ઞાનીઓની જે આખો યોગબળ વેરાઈ રહ્યું છે, પથરાઈ રહ્યું છે, એનો જેટલો બને એટલો લાભ લેજો. મોસમ છે, પુણ્યની પણ મોસમ આવે છે, કર્મોને કાપવાની મોસમ આવે છે, અંતરના ભાવોને આપણે આત્મિક બનાવવાની પણ એક મોસમ આવે છે. તો તે સમયે સાચા શ્રાવક, સાચા શ્રાવક શ્રાવક સાચા સાધક, સાચા મુમુક્ષુ આત્માર્થી બની અને આ ચાર માસની અંદર આપણું જે કંઈ ચર્યા છે એની અંદર આ વૈરાગ્યની તીવ્રતા વધે, અને એનું નિમિત્ત જે પુરુષના આશ્રયે બેઠા છીએ એ પુરુષના ચિત્રપટનું પૂજન કરીને, પ્રતિમાનું, આપણે ત્યાં તો આપણે જ ભાગશાળી છીએ રાજકોટના મુમુક્ષુઓને, તો આવું ગુરુમંદિર છે, અલભ્ય, દેશની અંદર આવું ગુરુમંદિર જોવા નથી મળતું, આટલું જબરજસ્ત વિશાળ ગુરુમંદિર ભવ્ય, ત્યાં આપણે પરમ કૃપાળુ દેવની પ્રતિમાની પાસે વાસક્ષેપથી પૂજન કરીશું, પણ સંકલ્પબદ્ધ થઈશું, દર્શન કરીશું, વંદન કરીશું, પૂજન કરીશું, અર્પણ કરીશું, અને અર્પણની અંદર આ આપણો સંકલ્પ, આ શરણાગત ભાવ આપણો, અને એનું અર્ચન એટલે આરતી કરીશું. ચાતુર્માસની આરાધના આપણા સૌના જીવનમાં આ જે ત્રીજું સૂત્ર છે, ત્રણેય સૂત્ર દ્રઢ કરે. બીજા કામમાં પ્રવર્તતા અન્યત્વ ભાવનાએ વર્તવાનો અભ્યાસ વૃદ્ધિગત થાય. વૈરાગ્ય ભાવનાએ ભૂષિત એવા સદગ્રંથોનું ચિંતન નિરંતર આપણા જીવનમાં થાય ચાતુર્માસ દરમિયાન, અને પ્રમાદમાં આ વૈરાગ્યની તીવ્રતાને, મુમુક્ષતા મંદપણાને ન પામે એટલી જાગૃતિ રહે એવું સત્પુરુષોનું બળ અમને પ્રાપ્ત થવો. ઓમ શાંતિ.